ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે પુસ્તકની ઊંડાણમાં ઉતરવાના છીએ તે છે એમિલી હેનરીની ફની સ્ટોરી.
એમિલી હેનરી સમકાલીન રોમાન્સ સાહિત્યમાં મતલબ કે એમનું નામ બહુ મોટું છે.
બરાબર. એમની લેખન શૈલીમાં રમૂજ અને ઊંડી ભાવનાઓનો જે સંગમ જોવા મળે છે એ અદ્ભુત છે. પણ ફની સ્ટોરી વિશે એક સવાલ થાય છે.
કયો સવાલ?
કે શું આ માત્ર એક હલકી ફૂલકી રમૂજી પ્રેમ કથા છે કે પછી એનાથી કંઈક વધુ છે, જેમ કે તૂટેલા હૃદય અને વિખરાયેલી ઓળખને ફરીથી જોડવાની એક ગંભીર ગાથા?
આ ખૂબ જ સચોટ સવાલ છે, કારણ કે આ નવલકથાનું શીર્ષક ભલે ફની સ્ટોરી હોય પણ એની શરૂઆત એટલે કે એ જરા પણ ફની નથી.
તો શરૂઆત ક્યાંથી થાય છે?
વાર્તા આપણને મળે છે ડેફની વિન્સેન્ટ સાથે. તે એક લાઇબ્રેરિયન છે, એકદમ શાંત વ્યવસ્થિત, અને એનું આખું વિશ્વ જાણે કે એના મંગેતર પીટરની આસપાસ જ ફરે છે.
અચ્છા.
વાત એમ હતી કે પીટરને મિશિગનના એક સુંદર તળાવ કિનારે આવેલા શહેર વેનિંગબેમાં એના સપનાની નોકરી મળી, એટલે ડેફની પણ
પોતાનું બધું છોડીને એની સાથે ત્યાં રહેવા આવી ગઈ.
બિલકુલ. એના માટે તો જાણે એક સંપૂર્ણ જીવનની શરૂઆત હતી.
અને સામાન્ય રીતે આવી વાર્તાઓમાં બધું પરફેક્ટ હોય છે, પણ અહીંયા લેખિકા પહેલા જ પાના પર વાચકને એક જોરદાર ઝટકો આપે છે, નહીં?
હા, જે જીવન ડેફનીને સંપૂર્ણ લાગતું હતું એના પાયા જ હચમચી જાય છે.
કેવી રીતે?
પગ તળેથી જમીન ખસી જવી જેવો ઘાટ થાય છે. પીટર એક દિવસ અચાનક આવીને કબૂલ કરે છે.
શું?
કે તે તેની બાળપણની મિત્ર પેટરાના પ્રેમમાં છે.
ઓ.
અને સૌથી મોટો આઘાત તો એ છે કે પેટરા બીજું કોઈ નહીં પણ એ જ શહેરમાં ડેફનીની સૌથી નજીકની મિત્ર અને તેની રૂમમેટ પણ છે.
શી વાત કરો છો?
હા હા, વિચારો, એક જ વાક્યમાં ડેફનીનું સગપણ, મિત્રતા અને ઘર બધું જ એક સાથે છીનવાઈ જાય છે.
આ તો આ માત્ર એક બ્રેકઅપ નથી, આ એનાથી ઘણું વધારે છે.
ચોક્કસ.
આ ડેફની માટે એક ઓળખનું સંકટ છે. એનું પાત્ર જ એવું ઘડાયું છે કે તે હંમેશા બીજાને ખુશ રાખવામાં, બીજાના જીવનમાં ભળી જવામાં માને છે, પણ આ વિશ્વાસઘાત એને એક અરીસો બતાવે છે, નહીં?
બરાબર. જાણે એને અહેસાસ થાય છે કે બીજાની જરૂરિયાતો પૂરી કરવામાં તે પોતાની જાતને તો ક્યાંક ભૂલી જ ગઈ હતી.
તમે બહુ મહત્વનો મુદ્દો પકડ્યો.
લેખિકા આ ભાવને એક અદ્ભુત વાક્યમાં રજૂ કરે છે. ડેફનીને ડર લાગે છે કે તે
કોઈ બીજાની મહાન પ્રેમકથામાં માત્ર એક ફૂટનોટ બનીને રહી ગઈ છે.
વાહ. મતલબ કે એનું આખું અસ્તિત્વ, એના નિર્ણયો, એનું શહેર બદલવું,
હા,
આ બધું જ પીટર અને પેટ્રાની પ્રેમકથાનો એક નાનકડો બિન મહત્વનો હિસ્સો બનીને રહી ગયો.
આ પીડા સંબંધ તૂટવાથી પણ મોટી છે.
અને આ જ પીડામાંથી, આ જ ખાલીપામાંથી વાર્તાના બીજા મહત્વના પાત્રોનો પ્રવેશ થાય છે, ખરું ને?
બિલકુલ.
ડેફનીની આ હાલત જોતા એને કોઈ એવા સાથીની સખત જરૂર હતી જે એના જેવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો હોય.
હા. અને હવે વાર્તામાં એન્ટ્રી થાય છે માઇલ્સ નોવાકની, જે પેટ્રાનો ભૂતપૂર્વ પ્રેમી છે.
અચ્છા.
એટલે કે તે કદાચ દુનિયાનો એકમાત્ર એવો વ્યક્તિ છે જે ડેફનીના દર્દને, તેના અપમાનને અને તેની મજબૂરીને શબ્દો વિના સમજી શકે છે.
બંને એક જ હોડીના સવાર છે. બરાબર. બંનેને એમના જ સાથીઓએ અધવચ્છે ડૂબાડી દીધા છે. અને અહીંથી વાર્તા એક વિચિત્ર પણ રસપ્રદ વળાંક લે છે. ડેફની પાસે હવે રહેવા માટે ઘર નથી.
પૈસા મર્યાદિત છે અને સપોર્ટ સિસ્ટમ તો શૂન્ય.
એટલે તે એક એવો નિર્ણય લે છે જે સામાન્ય સંજોગોમાં કોઈ વિચારી પણ ન શકે.
તે માઇલ્સ સાથે, જે તેના મંગેતરની નવી પ્રેમિકાનો ભૂતપૂર્વ પ્રેમી છે, તેની સાથે રહેવા તૈયાર થઈ જાય છે.
હા, તેના અવ્યવસ્થિત અસ્તવ્યસ્ત એપાર્ટમેન્ટમાં એક રૂમમેટ તરીકે.
આ પરિસ્થિતિ જેટલી અજીબ છે ખબર છે, એના પરથી જ આખી કોમેડી ફિલ્મ બની શકે.
અને આ જ પરિસ્થિતિમાંથી એ યોજનાનો જન્મ થાય છે જ્યાં નવલકથાનું હૃદય છે.
કઈ યોજના?
નાનું શહેર છે, બધા એકબીજાને ઓળખે છે, લોકોની દયાભરી નજરો અને કાનાફૂસીથી બચવા, અને સૌથી અગત્યનું, પોતાની વાર્તા પર ફરીથી કાબૂ મેળવવા તેઓ એક યોજના બનાવે છે,
જે છે
ઉનાળા માટે ફેક રોમાન્સ, એટલે કે નકલી પ્રેમ સંબંધનો ડોળ કરવો.
અહીંયા મને એક વાત બહુ રસપ્રદ લાગે છે. શું તેમનો હેતુ માત્ર તેમના ભૂતપૂર્વ પ્રેમીઓને ઈર્ષ્યા કરાવવાનો હતો, કે પછી એના કરતાં પણ ઊંડું કોઈ મનોવૈજ્ઞાનિક કારણ હતું?
શરૂઆતમાં કદાચ બદલાની ભાવના હોય, પણ જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ સ્પષ્ટ થાય છે કે આ નાટક બીજાઓ કરતાં વધુ પોતાની જાત માટે હતું.
પીડિતની ભૂમિકામાંથી બહાર આવવાનો એક પ્રયાસ.
એકદમ. પોતાની તૂટેલી વાર્તાને એક નવી રમૂજી વાર્તામાં ફેરવવાની કોશિશ હતી. અને અહીં લેખિકા સાહિત્યના બે ક્લાસિક ટ્રોપ્સનો ખૂબ જ કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે.
તમે ફોર્સ્ડ પ્રોક્સિમિટી અને ફેક ડેટિંગની વાત કરી રહ્યા છો, બરાબર? ચાલો એને જરા વિસ્તારથી સમજીએ.
હા, ફોર્સ્ડ પ્રોક્સિમિટી એટલે એવી પરિસ્થિતિ જ્યાં બે પાત્રોને સંજોગોવશાત સાથે રહેવું પડે છે.
જેમ કે અહીં ડેફની અને માઇલ્સનું સાથે રહેવું.
બરાબર. પણ એમિલી હેનરીની ખૂબી એ છે કે તે બીજા ટ્રોપ ફેક ડેટિંગનો ઉપયોગ માત્ર રોમાન્સ આગળ વધારવા માટે નથી કરતી.
તો પછી
અહીં અ ફેક ડેટિંગ એ બંને પાત્રો માટે એક સુરક્ષિત કવચ બની જાય છે, જ્યાં તેઓ સાચી લાગણીઓ વ્યક્ત કરવાનું જોખમ લીધા વગર એકબીજાને જાણી શકે છે. એ એક થેરાપી જેવું કામ કરે છે.
વાહ, આ ખૂબ જ સરસ અવલોકન છે. મતલબ કે આ નાટક તેમને તેમના દુઃખમાંથી બહાર નીકળવાનું અને સૌથી અગત્યનું એકબીજાને ઊંડાણપૂર્વક સમજવાનું મોકો આપે છે.
બરાબર.
અને અહીંથી જ નાટક અને વાસ્તવિકતા વચ્ચેની ભેદરેખા ભૂસાવાની શરૂઆત થાય છે.
ચોક્કસ. તેમની નકલી મુલાકાતો જે સોશિયલ મીડિયા માટે ગોઠવવામાં આવી હતી તે ધીમે ધીમે વાસ્તવિક ગંભીર વાતચીતમાં ફેરવાઈ જાય છે.
તેઓ મોડી રાત્રે તેમના ડર, તેમના સપનાઓ અને ભૂતકાળ વિશે વાતો કરે છે.
હા, ડેફની તેના પિતા સાથેના તેના જટિલ સંબંધો અને જીવનમાં સ્થિરતા માટેની તેની ઝંખના વિશે વાત કરે છે, તો બીજી તરફ માઇલ્સ
પ્રેમ વિશેની તેની નિરાશાવાદી માન્યતાઓ અને ફરીથી દિલ તૂટવાના ડર વિશે ખુલીને વાત કરે છે.
અને તેમનું જે શરૂઆતનું વ્યંગાત્મક હાસ્ય અને મજાક મસ્તી હતી તે હવે ધીમે ધીમે ફ્લર્ટિંગ જેવું લાગવા માંડે છે.
તેમની વચ્ચેની કેમિસ્ટ્રી હવે માત્ર દેખાડા માટે નથી રહેતી.
બિલકુલ. એકબીજાની નાની નાની કાળજી લેવાની ક્રિયાઓ, જેમ કે ડેફની માટે કોફી બનાવવી,
કે માઇલ્સના અસ્તવ્યસ્ત રૂમને થોડો વ્યવસ્થિત કરવામાં મદદ કરવી.
હા, આ બધું વાસ્તવિક લાગણીઓનો પુરાવો આપે છે. વાર્તામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ આવે છે જ્યાં તેમને એક જ હોટેલના રૂમમાં સાથે રહેવું પડે છે.
ઓહ, અને એ પ્રસંગ તેમની વચ્ચેના તણાવ અને આકર્ષણને ચરમસીમાએ પહોંચાડી દે છે.
બરાબર. હવે તેઓ માત્ર નાટક નથી કરી રહ્યા, તેઓ ખરેખર એકબીજા તરફ ખેંચાઈ રહ્યા છે.
અહીં પાત્રોનો વિકાસ પણ અદ્ભુત રીતે દર્શાવાયો છે. ડેફની, જે હંમેશા વ્યવસ્થિત, આયોજનબદ્ધ અને બીજાના હિસાબે ચાલનારી રહી છે,
તે માઇલ્સની અસ્તવ્યસ્ત, બેફિકર દુનિયામાં એક પ્રકારની શાંતિ અને મુક્તિનો અનુભવ કરે છે.
એને સમજાય છે કે જીવન હંમેશા પ્લાન મુજબ નથી ચાલતું અને એમાં પણ એક સુંદરતા છે.
હા, અને એનાથી પણ એક ડગલું આગળ વધીને કહું તો માઇલ્સ, જેણે પોતાના હૃદયની આસપાસ મજબૂત દિવાલો બાંધી રાખી હતી, તે ડેફનીની દયા અને તેની સમજણીથી ધીમે ધીમે પીડળવા લાગે છે.
અહીં ઘરની વ્યાખ્યા પણ બદલાય છે, નહીં?
હા, કેવી રીતે?
જે ઘર પીટર સાથે સપનાનું લાગતું હતું એ પરાયું બની ગયું, અને માઇલ્સનું અસ્તવ્યસ્ત એપાર્ટમેન્ટ જ્યાં બે અજાણ્યા લોકો દુઃખ વહેંચે છે એ સાચું ઘર જેવું લાગવા માંડે છે.
વાત સાચી છે. કારણ કે ઘર એ ચાર દિવાલો નથી, પણ સલામતી અને સ્વીકૃતિની લાગણી છે.
તેઓ એકબીજાની અપૂર્ણતામાં સંપૂર્ણતા શોધે છે.
તેઓ એકબીજાને સુધારવાનો પ્રયાસ નથી કરતા, પણ જેવા છે તેવા સ્વીકારે છે. અને આખરે
એક ક્ષણ આવે છે જ્યારે તેમને તેમના ભૂતકાળનો, એટલે કે પીટર અને પિત્રાનો સામનો કરવો પડે છે.
હા, વાર્તાનો ક્લાઇમેક્સ ત્યારે આવે છે જ્યારે તેઓ એક સામાજિક પ્રસંગમાં પીટર અને પિત્રાને મળે છે. પણ ડેફનીને જે અનુભવ થાય છે ને, એ અણધાર્યો છે.
એને દુઃખ નથી થતું, ગુસ્સો નથી આવતો.
ના, તેને પીટરને જોઈને હવે કોઈ પીડા, ગુસ્સો કે ઈર્ષ્યા નથી થતી, પણ એક પ્રકારનું અંતર, એક પ્રકારની અજાણતા અનુભવાય છે.
જાણે તે કોઈ જૂના પરિચિતને મળી રહી હોય.
બિલકુલ. અને ત્યારે તેને અહેસાસ થાય છે કે તે ખરેખર આગળ વધી ચૂકી છે.
અને આ અહેસાસ પછી તેમના નકલી સંબંધનું નાટક પણ પૂરું થવાનો સમય આવી જાય છે, ખરું ને?
હા, તે રાત્રે નાટકનો પડદો હંમેશ માટે પડી જાય છે. તેઓ એકબીજા પ્રત્યેની તેમની સાચી લાગણીઓનો સ્વીકાર કરે છે.
અને તેમનું પ્રથમ ચુંબન
કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ માટે નથી હોતું, કે કોઈને બતાવવા માટે નથી હોતું. તે ફક્ત તેમના પોતાના માટે હોય છે, એકદમ વાસ્તવિક અને પ્રામાણિક.
પણ શું વાર્તા અહીં પૂરી થઈ જાય છે? રોમાન્સ નવલકથાઓમાં ઘણીવાર આવું થાય છે, પણ મને લાગે છે કે એમિલી હેનરી વાસ્તવિકતાની નજીક રહે છે.
તમે સાચા છો. હેપીલી એવર આફ્ટર આટલું સરળ નથી હોતું, અને આ જ આ નવલકથાની સુંદરતા છે.
તો પછી શું થાય છે?
જેવું તેઓ એક વાસ્તવિક સંબંધ શરૂ કરવાનો પ્રયાસ કરે છે, તેમના જૂના ડર અને અસુરક્ષાઓ ભૂતની જેમ પાછા આવે છે.
ડેફનીને ફરીથી ત્યજી દેવાનો ડર લાગે છે.
હા, તેને લાગે છે કે કદાચ આ બધું સાચું હોવા માટે ખૂબ સારું છે. અને માઇલ્સને ફરીથી દિલ તૂટવાનો ડર લાગે છે. તેનો નિરાશાવાદ તેના પર હાવી થઈ જાય છે.
આ અંતિમ અવરોધ વાર્તા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીં. જો આ ન હોત તો એવું લાગત કે તેમનો સંબંધ માત્ર સંજોગોની ઉપજ છે.
બરાબર, આ અવરોધ એ સુનિશ્ચિત કરે છે કે તેમનો સંબંધ માત્ર એકબીજાના દુઃખમાં સહારો બનવા માટે નહીં પણ એક સભાન પસંદગી છે.
તો તેઓ આ ડરનો સામનો કેવી રીતે કરે છે?
આ ડર તેમને થોડા સમય માટે અલગ કરી દે છે. આ વિરામ દરમિયાન તેમને સમજાય છે કે તેમણે માત્ર એકબીજા પ્રત્યેની લાગણીઓનું જ નહીં પણ પોતાના આંતરિક ડરનો પણ સામનો કરવો પડશે.
આ સમય તેમને વ્યક્તિગત રીતે વધુ મજબૂત બનાવે છે.
હા, ડેફની પોતાની ઓળખ પોતાના દમ પર બનાવે છે અને માઇલ્સ ફરીથી પ્રેમમાં વિશ્વાસ કરવાનું શીખે છે.
અને અંતે તેઓ ફરી એક થાય છે.
હા, આ વખતે કોઈ નાટક કે દેખાડા માટે નહીં પણ ખુલ્લા સંવાદ અને ઊંડા વિશ્વાસ સાથે તેઓ પોતાની શરતો પર એક નવી, સાચી અને સુંદર વાર્તા લખવા માટે તૈયાર છે.
આખી ચર્ચા પરથી આપણે કહી શકીએ કે આ નવલકથા ઘણા ઊંડા સંદેશાઓ આપે છે.
ચોક્કસ, સૌથી મોટો સંદેશ તો એ છે કે પોતાની વાર્તાના લેખક બનવું.
કેવી રીતે આપણે જીવનમાં પીડિતની ભૂમિકામાંથી બહાર આવી શકીએ અને આપણા જીવનનું નિયંત્રણ, આપણી ખુશીની જવાબદારી પોતાના હાથમાં લઈ શકીએ?
બરાબર.
બીજો એક મહત્વનો વિષય જે મને સ્પર્શી ગયો તે છે પસંદગીનો પરિવાર. આ વાર્તા બતાવે છે કે કુટુંબ હંમેશા લોહીના સંબંધોથી જ નથી બનતું. માઇલ્સ અને ડેફની એકબીજા માટે અને શહેરના બીજા મિત્રો તેમના માટે એક નવો પરિવાર બને છે,
જે સંકટ સમયે સાથ આપે છે અને છેલ્લે પ્રેમમાં પ્રામાણિકતા.
એ શું કહે છે?
નવલકથા એવું કહે છે કે સાચો પ્રેમ કોઈ સંપૂર્ણ વ્યક્તિને શોધવા વિશે નથી, તે કોઈની અપૂર્ણતાને, કોઈની વિચિત્રતાઓને પ્રેમ કરવા અને સાથે મળીને એકબીજાનો હાથ પકડીને આગળ વધવા વિશે છે.
ડેફની અને માઇલ્સનો સંબંધ આનું જીવંત ઉદાહરણ છે.
બિલકુલ.
તો આખી ચર્ચાના અંતે આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ કે ફની સ્ટોરી ભલે એક રોમેન્ટિક કોમેડીના માળખામાં લખાઈ હોય પણ તેના કેન્દ્રમાં માનવ સંબંધોની જટિલતા, પોતાની જાતને શોધવાની સફર અને બીજી તક મળવાની સુંદરતા રહેલી છે.
હું કહીશ કે આ વાર્તા આપણને શીખવે છે કે જીવનના સૌથી પીડાદાયક અને મુશ્કેલ પ્રકરણો પણ ક્યારેક એક નવી અને વધુ સારી વાર્તાની શરૂઆત હોઈ શકે છે.
અને હું ઉમેરીશ કે સાચો સંબંધ એ છે જ્યાં બે અપૂર્ણ લોકો એકબીજાને સુધારવાનો કે બદલવાનો પ્રયાસ કરવાને બદલે એકબીજાને જેવા છે તેવા સ્વીકારીને સાથે વિકસે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.